તારીખ 29/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 34 અને 35 સળંગ પ્રવચન નંબર 71
શ્રી ગુરુએ તમારું ધ્યાન તમને દર્શાવ્યું છે હવે તેને સંભાળી સુખી થાવ આત્મજ્ઞાની છે તે આત્માનો બોધ આપે છે, આત્મા દર્શાવે છે, તેથી તેને ગુરુ કહીએ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ જો શ્રી ગુરુએ તમારું નિધાન તમને દર્શાવ્યું છે. આત્મામાં ગુણનું સામર્થ્ય કેટલું છે, કેટલા અનંત ગુણો છે અને ગુણનું સામર્થ્ય આત્માનું સામર્થ્ય કેટલું છે તે બતાવ્યું છે, અવર્તે છે તે ખરેખર દેખાડી શકે છે એ તેમણે દર્શાવ્યું છે. તમે તેને સંભાળીને સુખી થાવ. સંભાળીને એટલે જ્ઞાનમાં લઈને, સંભાળવાનો અર્થ એ છે, સંભાળવું એટલે જ્ઞાનમાં લેવું. તમારા નિજપદને તમે જ્ઞાનમાં લ્યો અને તેનો જ્ઞાનમાં અનુભવ કરો અને સુખી થાવ. એ અનુભવથી તમે સુખી થાવ. હવે જીવ ભૂલ્યો છે એની વાત કરે છે કે જેમ કોઈ સ્ત્રીએ પોતાની પથારી ઉપર કાષ્ઠની પૂતળીને શણગારીને સુવાડી, પતિ આવ્યો ત્યારે તેણે એમ જાણ્યું કે મારી સ્ત્રી સૂતી છે, તેણે હિલો દીધો એટલે સાદ પાડ્યો પણ બોલી નહીં. ત્યારે પવનાદીથી સેવા ચાકરી આખી રાત કરી, એના સ્વાસ્થ્યની અસ્વસ્થતા જાણીને એ ભલે આરામ કરે, જવાબ ન દીધો તો કાંઈ નહીં પણ ભલે આરામ કરે, અથવા નિંદ્રામાં છે તો એને ખલીલ પાડવીને આરામની અંદર એને અસ્વસ્થતા વધે એવું કાંઈ ન કરવું એમ ગણીને એણે સેવા કરી. આખી રાત સેવા કરી, પ્રભાત થયું ત્યારે જાણ્યું કે મેં જૂઠી સેવા કરી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો પૂતળી છે, આ તો લાકડું છે. ત્યારે એને એમ લાગ્યું કે મેં તો આખી રાત ખાલી આ લાકડાને પવન નાખ્યા કર્યો. તો એને એ પોતાના વ્યર્થ પરિશ્રમનો ખ્યાલ આવ્યો. દ્રષ્ટાંતમાં શું લેવું કે પોતાના વ્યર્થ પરિશ્રમનો એને ખ્યાલ આવ્યો કે મેં જૂઠી જ અથવા વ્યર્થ જ સેવા કરી. એ પ્રમાણે હવે સિદ્ધાંત લે છે કે દેહને સાચો પોતારૂપ આત્મા માનીને સેવે છે. દેહ જળ છે, અચેતન છે, તેની ગમે તેટલી સેવા કરે તો પણ લાકડાની સેવા કરતા જે ફળ મળે અથવા વ્યર્થ પરિશ્રમ થાય તેવો જ વ્યર્થ પરિશ્રમ છે. તેનાથી આત્માને સુખ થાય કે આત્માને બીજો કોઈ લાભ થાય એ પરિસ્થિતિ નથી. અથવા એ દેહના પરમાણુ સ્વતંત્ર પરિણમે છે, સ્વતંત્રપણે જ્યાં પરિણમે છે ત્યાં એ ગમે તેટલી એની સેવા કરે એને ઠીક રાખે તો પણ એ પરિણમે એ રીતે જ પરિણમ માના છે. બહુભાગ તો દેહની વધુ કાળજી લેનારા વધારે અશાતામાં પડેલા જોવામાં આવે છે. જેટલી દેહની સંભાળ વિશેષ લે છે તેટલી વિશેષ અસાતા ભોગવતા પણ એ જોવામાં આવે છે. તેથી દેહની ચાકરી કરે માટે એને સુખ થાય એ તો વસ્તુ સ્થિતિહીન નથી. ગમે તેટલી ચાકરી કરી હશે તો પણ તે વ્યર્થ જ જશે એમ લેવું છે. દ્રષ્ટાંત અનુસાર તો એ વ્યર્થ જ જશે, તેથી કાંઈ સાર્થક પણ થશે એમ નથી. દેહ પોતારૂપ આત્મારૂપ માનીને સેવે છે, અચેતનને સચેતન માનીને સેવે છે. જ્ઞાન થતાં એમ જાણે કે મેં અનાદિકાળથી દેહ આત્મબુદ્ધિ છે એ જૂઠ છે એવું જ્યારે લાગે ત્યારે એને જ્ઞાન થયું છે, નાસ્તિથી લીધું. બરાબર, જ્ઞાન તો જ્ઞાનના અનુભવથી જ્ઞાન થયું છે, આત્માના અનુભવથી જ્ઞાન થયું છે, આત્માના વેદનથી જ્ઞાન થયું છે, એ અસ્થિથી છે. પણ એવી અસ્થિમાં આ પ્રકારની નાસ્તિ ઊભી થયા વિના રહે નહીં કે દેહને આત્મા માન્યો હતો તે જૂઠ હતું. શરીર છે મારી બાજુમાં રહેલું એક ખોખું છે, અનંત પરમાણુનો બનેલો એક સ્કંધ છે, સ્વતંત્રપણે પરિણમે છે. હું જ્ઞાનમય જ્ઞાન પિંડ આત્મા છું, જાણનાર દેખનાર સિવાય મારું કોઈ કાર્ય નહીં. અને અત્યાર સુધી જે દેહમાં દેહાત્મબુદ્ધિ આત્મબુદ્ધિ દેહમાં પોતાપણાનો ભાવ થતો પોતાપણું અનુભવાતું એ ભૂલ હતી, એ જૂઠ હતું, એ સત્ય નહોતું, વસ્તુ સ્થિતિ એમ નથી એવું જ્યારે એને ભાસે ત્યારે એને ખરેખર આત્મજ્ઞાન થયું છે. ત્યાં સુધી એને જ્ઞાન થયું છે એમ કહેવાય. જ્ઞાન થતાં એમ જાણે કે એમ લીધું છે એનું નામ જ્ઞાન થયું. કે મેં અનાદિકાળથી દેહમાં અનાદિથી વર્તમાન સુધી અત્યાર સુધી દેહમાં પોતા પણ માન્યું એ જૂઠ જ માન્યું છે. આ તો પુણ્ય અથવા પાપના પરિણામ કાળે દેહની ક્રિયા થાય તો એ પણ મેં કરી એવું દ્રઢ કરે એ દેહાત્મબુદ્ધિ છૂટવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. જળમાં ચેતનની બુદ્ધિ એ મોટી ભૂલ છે અને એ મોટું પાપ છે મિથ્યાત્મનું. સૌથી પછી બીજા પાપ છે એ બધા એથી નાના નાના છે. નાના પાપથી ડરે અને મોટા પાપથી ન ડરે તો શું ગણવું. પાંચ બે પાંચ રૂપિયાની ચોરી ન કરે પણ મોટી ધાપ મારે લાખો હજારોની તો એ કઈ વિવેક કરે છે? એ ખરેખર વિવેક કરતા આવે નથી. ધર્મને નામે
પણ
પરિભાષા કેટલીક એ કરી છે કે અધર્મમાં ધર્મ બુદ્ધિ તે મિથ્યાત્વ છે, કુશાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ તે મિથ્યાત્વ છે, કુગુરુમાં ગુરુ બુદ્ધિ તે મિથ્યાત્વ છે, કુદેવમાં દેવ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. એમ આવે છે કે
નહીં?
થોકડામાં તો એ બધું આવે છે. તો અહીંયા દેહમાં આત્મબુદ્ધિ એ મિથ્યાત્વ છે. દેહ તે આત્મા નથી. દેહ જ્યારે આત્માના સંયોગમાં છે ત્યારે પણ એ આત્માનો થઈને રહ્યો નથી, આત્મા રૂપ થઈને રહ્યો નથી, જડ જડપણે જ રહ્યો છે. પણ જીવ ભ્રાંતિથી એને પોતાપણું માનીને જૂઠથી જ એનું લાલન પાલન કરે છે. પછી તો બધી પરંપરા ચાલે, પછી તો શરીરને ટકવાના, નભવાના, સગવડતાના, અનુકૂળતાના, જાળવવાના એ બધા પ્રકારની અંદર મમત્વ ઉત્પન્ન થયા વિના ये झूठ देखाए, कल्पना देखाए, वास्तविक आत्मा ना ज्ञान, आत्मा नु ज्ञान थता ये कल्पित ने झूठ देखाए, चोर ने पोषण आपो छो। घर में दुकान में कोई चोरी करतो हो ने एना ऊपर वालक करे स्टाफ हो ने, कोई एवं मानस हो जो चोरी करता हो पोषण आपे, एनो पक्ष करे, ठीक तो शू दशा थाय, तो वधारे नुकसान करशे तने। એમ જે ઇન્દ્રિયો દ્વારા ભોગ ઉપભોગને ભોગવતા તમે એમ માનો છો કે આ મને સુખ થાય છે, આનાથી હું સુખી છું, આ મને સુખના કારણો છે, કે છે એ તો તમારા ગુણ નિધાનને ચોરે છે, એ તો ગુણને ચોરે છે, તમે ચોરને પોષો છો અને ઊંટાનું એમ જાણો છો કે આ અમને સુખ આપે છે, આ તો અમને સુખ દેનારા, અમારી અનુકૂળતાના દેનારા છે, કે એમાં એ અનુકૂળતા લેવા જતા તો તમારા ગુણ ગવાય છે, તમારા ગુણની અંદર હાનિ થાય છે, ગુણ પ્રવૃત્તિમાં નુકસાન થાય છે એની તો ખબર રહેતી નથી। શ્રીમદજીએ તો 16 વર્ષે એ વાત લખી છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે એ લક્ષી લો, જે ઇન્દ્રિયોના ભોગ ઉપભોગથી તમે સુખ લ્યો છો, ખરેખર તો સુખને ટાળો છો, એ વખતે તમે સુખ લેતા નથી પણ સુખને પારમાર્થિક સુખ આત્માનું સુખથી દૂર જવાની વાત છે, અને આકુલતામાં પડો છો, આકુલતામાં હુમાઈ જાઓ છો અને કલ્પના કરો છો, એમાં સુખની અને જાણો છો કે આ અમને સુખ આપે છે, પણ એ અંતરના ગુણ રત્નને ચોરી લે છે, ચોરી લે છે, એટલા માટે કહ્યું કે ખબર પડતી નથી, ચોરી કરે એની ખબર ન પડે, છાની માની ચીજ લે છે ને, એમ તમને ખબર પડતી નથી કે ચોરી થાય છે, તમારા ગુણ રત્નની ચોરી થાય છે, થોડું નુકસાન નથી, રત્ન ચોરાઈ જાય છે તમારા, એમ કે છે, કોઈ ઘરમાંથી હાવણી લઈ ગયો એમ નથી, ઘરમાંથી રતન લઈ જાય અને હાવણી લઈ જાય એમાં ફેર ખરો કે નહીં, આ તો ગુણ રત્નને ચોરી લે છે, એ અંતરના ગુણ રત્નને ચોરી લે છે, એમ એનું જ્ઞાન કરે તો એને ભોગ ઉપભોગ પ્રત્યે નિરસતા આવે, એ સાચી ત્યાગ બુદ્ધિ છે, ભોગ ઉપભોગનો ધર્મના ક્ષેત્રમાં ત્યાગ કરવામાં આવે છે, લગભગ દરેક સંપ્રદાયની અંદર આ વિષય છે, પણ એની પાછળ કયો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે એ વાત સ્પષ્ટ નથી, કોઈ ગાડરિયો પ્રવાહ હોય અને ગાડરિયા પ્રવાહ નથી, જેમ એક કરતા હોય બીજું કરે, બીજા કરતા હોય ત્રીજા કરે, એમ એમ આગળ પાછા આગળ 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 એમ એમ ગતાનુગતે ચાલી જાય રૂઢિ પ્રમાણે, અને એ કરે એટલે એ ધર્મ પાયમાં ધર્મ કર્યો, ધર્મ પાયો એમ ગણે, તો એ ખરેખર એને દ્રષ્ટિકોણ નથી, જે પરિણામથી અત્યાગના પરિણામ છે, જે અત્યાગના પરિણામ છે એટલે પર પદાર્થને ગ્રહવાના જે પરિણામ છે, એ પરિણામથી આત્માનું ગુણ રત્ન, આત્માનું ધન ચોરાઈ જાય છે, ગુણરૂપી ધન ચોરાય છે, એવું એને નુકસાનનો ખ્યાલ આવે તો અહીંયાથી ખરેખર ભાવથી હટી શકે, અભિપ્રાયથી હટી શકે, નહીતર એમને ઓઘે ઓઘે બધું થાય છે, એનાથી આત્માને લાભ થતો જે જયકાર થાય એટલા માટે કરવું ને, જય જયકાર કરાવો છે, શું ઈચ્છા છે હિન્દુ કરવા વાળા જયકાર કરીને ક્યાં સુધી, હા એ તો એનું જોર છે, એ સમૂહ વધે, કોઈ પણ સમૂહ વધે એટલે પછી એનું ચાલે, એ રીતે બધું ચાલે, શું થાય संधो बंद पड़ा પસ્તાવો કરવો જોઈએ, પોતે એનો પસ્તાવો કરવો જોઈએ તો ફેર પડે. આટલા વર્ષથી આ વાત સાંભળવા જતા જો ફેર ન પડે તો પોતાને એનું દુઃખ થવું જોઈએ. દુઃખ એનું થાય તો એનો કોઈ ઉપાય નથી, જો દુઃખ પણ ન થાય તો એનો કોઈ ઉપાય નથી. ખરેખર તો પ્રથમ જ એને ઘા પડવો, આટલા વર્ષ પછી નહીં પણ શરૂઆતમાં જ એને ઘા પડવો જોઈએ. બહુ ભાગ તો એવું બને છે. એ બીજાની સામે જોઈને વિચારવાનો વિષય નથી. ભાઈ ફલાણા આવે છે એને કઈ ફેર ન પડ્યો, ફલાણા આવે છે એને કઈ ફેર ન પડ્યો, આ તો આવવાના વારે, આ તો આવવાના વારે, એ માટે વાત કરવા જોઈએ. એમાં નુકસાન પોતાને છે. એને ફેર ન પડ્યો તો પોતાને ફેર પડ્યો કે નહીં એ વાત તો પહેલા જોવાની છે. અને વાત પોતા માટે છે, વાત કોઈ બીજા માટે નથી. હવે તમે જ્ઞાન ખડક સંભાળો, ચોરોને એવા રોકો કે ફરી બળ ન પકડે ને જોર ન કરે. તમે જ્ઞાન રૂપી તરવાર સંભાળો એમ કે છે. સુરવીરતા ગ્રહણ કરો, પુરુષાર્થને ઉપાડો એમ કેવું છે. ચોરોને એવા રોકો કે ફરીને બળ ન પકડે, કસાયની કેડ ભાંગે એવું કોઈ કામ કરો. જે પરપદાર્થના ગ્રહણના ભાવ છે એ તો કસાયથી મલિન થતા ભાવો છે ને, તો એના ઉપર એવો પ્રહાર કરો કે ફરીને ઊભા થાય નહીં. એમ દેવું પુરુષાર્થ. જ્ઞાન ખડક સંભાળો, જ્ઞાનથી જુઓ કે એમાં નુકસાન કેટલું છે, અને જ્ઞાનથી જુઓ કે આત્મામાં જતા આનંદ સુખ સમાધિનું સુખ કેવું છે, પરિભ્રમણના દુઃખ કેવા છે અને મુક્તિનું સુખ કેવું છે, એની તુલના કરો. એની તુલના કરીને જ્ઞાનથી જ્ઞાનમાં સ્થિર રહીને બીજે પરિણામ જતા રોકો. એનું નામ જ્ઞાન ખડક સંભાળ્યું. પોતે જ્ઞાનમાં રહે, જ્ઞાનમય ભાવમાં રહે તો પોતાના પરિણામ બહાર જાય નહીં, એ એને જ્ઞાન ખડક સંભાળ્યું. અકષાય ભાવમાં રહે તો સ્વકષાય ભાવ થાય નહીં, એ જ્ઞાન ખડક છે. ચોરોને એવા રોકો કે ફરીને બળ ન પકડે, ઇન્દ્રિયો બળ ન પકડે એમ કે છે. ઇન્દ્રિય તરફના પરિણામમાં જોર ન રહે, એનું નુકસાનનો ખ્યાલ આવતા તે પરિણામ બંધ થઈ જાય. વિષય કસાયને જીતીને નિજ રીતિના રાહમાં આવો, એ નિજ રીતિ છે. આત્મા જે જીન સ્વરૂપ છે તે વિષય કસાયને જીતનારો છે. એનો સ્વભાવ તો વિષય કસાયને જીતનારો છે, હારનારો એનો સ્વભાવ. એ પોતાના સ્વભાવને સંભાળથી વિષય કસાયમાં ન જાય તો એને વિષય કસાય ઉપર જીત મેળવી એમ કહેવામાં આવે છે. જીન પણ એ નામ જ જીતવા ઉપરથી છે. જીતે તે જૈન, વિષય કસાય ને જીતે તે જૈન એમ લીધું છે. એમાં એ જ કેવું છે, જ્ઞાન સ્વભાવથી ઇન્દ્રિયો ને જીતવી એટલે અધિકપણે પોતાનું જ્ઞાન સ્વભાવનું અધિકપણું લેતા અધિકપણું ભિન્નપણું ઉપાદેયપણું બધું એક અર્થમાં છે. તેથી જ્ઞાનમાં રહેતા બહારમાં ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો પ્રત્યે પરિણામ ન જાય ત્યારે એને ભગવાનની સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે. ત્યાં પ્રશ્ન તો એ પૂછ્યો છે કે તીર્થંકરની સ્તુતિ કેવી હોય એ પ્રશ્ન કર્યો છે. તીર્થંકરની સ્તુતિ તો તીર્થંકરનું જેમાં વર્ણન આવે એ તીર્થંકરની સ્તુતિ અમે તો સાંભળી છે. કુંકુંડાચાર્ય કહે છે કે અમારો જવાબ બીજો છે, બીજી જાતનો આ જવાબ છે. એ તીર્થંકર દેવ આપના શરીરની કાંતિ દશે દિશાને ઉજ્જવળ કરે છે એવી સ્તુતિ તો સાંભળી છે. આપને અષ્ટ પ્રાતિહાર છે ને 34 અતિશય વર્તે છે એ સ્તુતિ તો અમે સાંભળી છે. પણ એ તો વ્યવહાર સ્તુતિ છે. વ્યવહાર સ્તુતિ છે એટલે ખરી સ્તુતિ નથી, કેમ કે દેહાશ્રિત બધી વાત કરી, પૂતગળાશ્રિત વાત કરી. એ બધી તીર્થંકર દેવના આત્માની વાત એમાં ન આવી. એમ કેવું છે કે જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, જ્ઞાન સ્વભાવથી ઇન્દ્રિયોને જીતે ત્યારે એને તીર્થંકરની સ્તુતિ કરી એમ કીધી. આ ખરી સ્તુતિ, નિશ્ચય સ્તુતિ આ છે, આ સાચી સ્તુતિ છે. કેવો જવાબ આપ્યો છે પ્રશ્નનો? ઉત્તર એવો આપ્યો છે કે નવાઈ લાગે કે આ પ્રશ્ન આવો કરીને કે આવો જવાબ કેમ આપ્યો. એની પાછળ એટલો હેતુ છે કે લોકો ભૂલી ગયા છે નિશ્ચયને, અને વ્યવહારને બાને વ્યવહારને એકબીજા અરવાડે ચડી ગયા છે. શાસન સ્તંભ જેવા હતા ને આચાર દેવ, તો શાસન ના એટલે શાસનને લક્ષમાં રાખીને બધી વાત લખી છે. આનંદગંજીએ ગાયું છે કે માખણ સોતો વિરલા પાયા છાશે જગભરમાયા. એ છાશ એટલે આ બધી, માખણ તો થોડું નીકળે, જેટલી છાશ નીકળે એટલું માખણ હોય એ સરખું નીકળે. છાશની મોટી ગોળી ભરી હોય ને માખણ અંદરથી કિલો બે કિલો નીકળે. એક જેના હાથમાં આવ્યું એ માખણ ખાય, બાકી તો છાશ તો જેમ લોકોને મફતમાં આપી દે એની કાંઈ કિંમત નથી, એમ બાકીના પરિણામની કોઈ કિંમત નથી. હા, ગગન મંડળ મેં ગોવા વિહાણી વસુધા દૂધ જમાયા માખણ સોતો વેરવા છાશે જગભર માયા. બધું નટ નાગરથી બાજી ગુરુદેવ પ્રવચનમાં બહુ દોહરાવ્યો. રસ તો ગુરુદેવ બહુ રસ લલકારીને પ્રવચનમાં કહેતા. પ્રશ્ન એમ લાગે કા તો વ્યવહાર થી કોઈ જવાબ માંગ્યો છે, પણ જવાબ આપ્યો છે અધ્યાત્મના દ્રષ્ટિકોણથી કે આ ખરી સ્તુતિ છે, તીર્થંકર ભગવાનની આ સાચી સ્તુતિ છે અને આ કરવા જેવું છે. ત્યાં જ્ઞેયજ્ઞાયક શંકર દોષ અને ભાવ્ય ભાવક શંકર દોષનો નાશ કરવાનો ઉત્તર આપ્યો છે. બે રીતે વાત કરી છે. જ્ઞાનમાં જ્ઞેય જણાય છે ત્યારે એમાં એકત્વ કરે છે તે જ્ઞેયજ્ઞાયક શંકર દોષ છે, અને ઇન્દ્રિયના વિષયોરૂપ ભોગ અને ઉપભોગરૂપ પદાર્થની અંદર પોતે ભોગવતાનો ભાવ કરે છે તે ભાવ્ય ભાવક શંકર દોષ છે, એમાં એકત્વ કરે છે. એ બંને પ્રકારના દોષથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર થાય છે, અધર્મ થાય છે, અને એ ધર્મથી વિરુદ્ધ વિરાધક ભાવ છે એમ ગણીને છોડ, એમ જાણીને છોડવા યોગ્ય છે. વિષય કષાયની રીતિને નિજ રીતિના રાહમાં આવો, પ્રા એટલે રસ્તો. તમારું જેવું સ્વરૂપ છે એવી રીત પકડો ને એમ કહે છે માણસને. તમારા કુટુંબમાં તમારી ખાનદાનીમાં તો આવા વેપાર ધંધા હતા જ નહીં. આ માણસ કરે છે બીડીના, તમાકુના, સિગારેટના, વૃક્ષ પદાર્થોના, પણ એ તમારી નિજ રીતિ નથી. એ નિજ રીતિ તો વિષય કષાયને જીતવું તે નિજ રીતિ છે. તમે જીન સ્વરૂપી છો, અકષાય સ્વરૂપી છો, તો તમે તમારી નિજ રીતિમાં રહો ને બીજી રીતિમાં કેમ જાવ છો? એમ કહે. અને તમે શિવપુરીમાં પહોંચીને રાજ્ય કરો, તમે શિવપુરીમાં કલ્યાણ મોક્ષપુરીમાં પહોંચીને તમારા સ્વરૂપનું રાજ કરો. એમાં રાજ કરવામાં જેમ વસ્તી હોય છે, નગર હોય છે, બધી છે તમારે, એમ કે છે. એ કેવું છે? એમને બીજો ગ્રંથ લેખો છે, એમાં તો બહુ આવી વાતો લીધી છે. ભાવના ભાવ પ્રકાશ કે ભાવનામ છે પુસ્તક. તમે શિવપુરીમાં પહોંચી રાજ કરો. ભાવ દીપિકા છે, ભાવ દીપિકા કરે છે, દીપચંદી છે. ભાવ દીપિકા, ભાવ દીપિકામાં એવી વાતો બહુ લીધી છે. આત્મા વૈશ્ય છે એમ કરીને પછી વૈશ્ય શું શું કરે, એમ આત્મા શું શું કરે. આત્મા રાજા છે, આત્મા ક્ષત્રિય છે, આત્મા બ્રાહ્મણ છે, આત્મા ક્ષુદ્ર છે, બધા બોલું થાય છે. આત્મા એક નટ છે. કેવો નટ છે? કે નૃત્ય કરે છે. નૃત્ય કરે છે તો કેવું નૃત્ય કરે છે એના બોલ બધા ઉતાર્યા છે. જે નૃત્યની જે બધી ચેષ્ટાઓ હોય છે, નૃત્યશાસ્ત્ર, સંગીત શાસ્ત્ર ને એના બધા બોલ ઉતાર્યા છે. પરિણતિના એ રીતે ઘણી ઉપમાઓથી વાત કરી છે. અહીંયા ટૂંકામાં થોડી વાત લીધી છે. તમે શિવપુરીમાં પહોંચી રાજ કરો. તમે રાજા દર્શનમાન વજીર, રાજ્યના સ્તંભ છે, જ્ઞાન અને દર્શન છે. જેમ રાજ્ય રાજાને એના મુખ્ય માણસના પ્રધાન કહેવામાં આવે. રાજા બેસે, એની બે બાજુ બે મોટા પ્રધાન બેસે, મુખ્ય માણસ. એમ તમે જીવ રાજા છો ને દર્શન જ્ઞાન તમારા વજીર છે, તમારા પ્રધાન છે, રાજના સ્તંભ છે, ગુણ વસ્તી છે, અનંત ગુણ છે. તમારા તમને કઈ ઓછા ઓછી વસ્તી નથી. કેમ ભાઈ, આ દેશ બહુ મોટી વસ્તી વાળો, એટલે બહુ મોટો દેશ છે. ક્ષેત્રફળ મોટું હોય ને વસ્તી ઓછી હોય તો મોટો દેશ નથી કહેવાતો. ખરેખર તો પ્રદેશ તો દેશ છે, પણ હજારો માઇલનો ક્ષેત્ર હોય, એની અંદર બે પાંચ હજાર માણસ રહેતા હોય તો એને મોટો દેશ ન કહેવાય. દેશ મોટો છે પણ માણસો ઓછા છે, એમાં કાંઈ નથી. તમારે તો અનંત ગુણની વસ્તી છે એમ કહે. બાકી તો સંખ્યા આવે, બધે લાખ કરોડ અબજની સંખ્યા આવે. આ તો અનંત ગુણની વસ્તી તમારે છે, એના ઉપર રાજ કરો તમે, એમ કહેવું. એવું આવે છે, એકલું એકલું લાગે છે, પણ અંદર અનંત ગુણ છે. તું ક્યાં એકલો છો? અંદર માં તારા ઘરમાં અનંત ગુણની વસ્તી છે, અનંત ગુણના નગરમાં તું નિવાસ કરે છો, પછી એકલું ક્યાં રહ્યું? એમ ગુણની વસ્તી, અનંત શક્તિરૂપ રાજધાનીનો વિલાસ કરો અને પોતાની અનંત શક્તિને ભોગવો. અનંત સામર્થ્યનો અનુભવ કરો અને આનંદથી સુખથી એમાં વિલાસ કરો. માણસને વૈભવ વિલાસમાં સુખ થાય છે, એમ આત્માના ગુણ વૈભવમાં, ગુણા વિલાસમાં તમે આનંદથી, ચેનથી, સુખથી નિવાસ કરો. બહુ બહુ મીઠી વાતો એવી બધી લખી છે એમને, તો જ્યાં બધા અમારા જ છે, કોઈ પાર્થ નથી. અનંત ગુણનો જે અમારો દેશ, ત્યાં અમે વસીએ છીએ. જ્યાં બધા અમારા જ છે, કોઈ પાર્થ નથી. અમે ત્યાંના રહેવાસી છીએ, રાગના રહેવાસી અમે નથી. એ પારકો દેશ છે, પરદેશ છે, પરદેશમાં અમને ફાવતો નથી. સ્વદેશ અમારા સ્વદેશમાં અમે રહેવા વાળા છીએ.
મર્યાદિત સામાજિક સાહેબ ઉપાધિ વાળું બપોર છે, જમીને આરામ કર્યો, આરામ કર્યો, નોકરી જઈએ, ટાઈમ થયો છે, થોડોક ચાલ્યા ઘર બહાર નીકળે 150 દુખાવો છે છાતીમાં, ઘરે આવીને જેવા સૂતા લેટ્રિન જોવું છે, લેટ્રિન જઈને આવ્યા તો હાથ પર ખેંચાવા થયું, ડાક્ટર ડાક્ટરને બોલાવીને પહોંચાઈ, પેલા તો વાત પૂરી થઈ ગઈ, શું કારણ કે કાંઈ કારણ નહીં, કારણ એ તે ભરોસો રાખ્યો છે કે હવે વાંધો નથી, એ તકલીફ છે તારે, ત્યાં જ વાંધો છે, ભરોસો કર્યો ત્યાં જ વાંધો છે, અસ્થિર છે, અપાવન છે, એવા આ અચેતન દેહ સાથે શા માટે સ્નેહ કરો છો, સ્નેહ કરો છો, વિશ્વાસ કરો છો, વિશ્વાસથી રાગ કરો છો, વિશ્વાસપૂર્વક રાગ કરે છે, એને અવિશ્વાસ નથી આવતો કે આ આનો સાથ લઉં છું, પણ ક્યાં સુધી આ અચિંતો સાથ છૂટી જશે એનો એને ખ્યાલ રહે, બરાબર નિહાળો, શું કે છે, વિચારો એમ નથી કેતા, શૈલી બરાબર નિહાળો, અંદરમાં બરાબર જુઓ, અવલોકન કરો, આ શરીર મંદિરમાં આ ચેતન દીપક શાશ્વતો છે, એકદમ પદ્ધતિ છે, પ્રયોગ પદ્ધતિની ભાષા છે, બે તો આ વાયપુર છે, આ શરીર મંદિરમાં આ ચેતન દીપક, જેટલું શરીર પ્રગટ છે એટલું જ આત્મા ચૈતન્ય પ્રગટ છે, કોની હયાતીમાં તું જાણસ કે આ શરીર છે, એ કઈ તું કાર્ય કરે છો એ કોકની હયાતીમાં જાણીને કે એમને કોની હયાતીમાં જાણ, એ ચેતનની હયાતીમાં જાણવામાં આવે છે, બરાબર નિહાળો એને, બરાબર નિહાળો, આ શરીર મંદિરમાં આ ચેતન દીપક શાશ્વત છે, શરીર શાશ્વત નથી, શરીરનું મંદિર શાશ્વત નથી, ચેતન દીપક અંદરનો શાશ્વત છે, જે મંદિરમાં દીવો કરેલો હોય છે એમાં દેહ મંદિરમાં અંદર એક ચૈતન્ય દીવો એની ચૈતન્ય જાતથી જ્યોત સાથે શાશ્વતપણે બિરાજમાન છે, એને જુઓ બરાબર, એમ જે જ્ઞાનમાં તમને શરીર દેખાય છે તે જ્ઞાનમાં શરીર જુઓ તો શરીર દેખાશે ને જ્ઞાનને જુઓ તો જ્ઞાન દેખાશે, તમારે જોવું શું છે એ નક્કી કરો, દ્રષ્ટાંત આવે છે કે દર્પણમાં મોરનું પ્રતિબિંબ પડે છે, દર્પણમાં મોરને જુઓ તો મોર દેખાશે ને દર્પણને જુઓ તો દર્પણ દેખાશે, અરીસાને જુઓ તો શું દેખાશે, આ તો અરીસો છે મોર નથી, પણ તમે એકલા મોરને જુઓ તો પ્રતિબિંબિત થયેલા તો તમને અરીસો નહીં દેખાય, મોર દેખાશે, એ જ્ઞાનમાં પ્રતિબિંબ જ્ઞેયનું પડે છે, તમે એકલા પ્રતિબિંબને જુઓ છો તો એકલું તમને જ્ઞેય જણાય છે, જ્ઞાન નથી જણાતું, જ્ઞાનમાં જ્ઞાનને જુઓ તો જ્ઞેય નહીં જણાય, જ્ઞાન જણાશે, તમારું લક્ષ્ય શેને જોવા ઉપર છે, શું જોવામાં તમારું લક્ષ્ય છે એ તમને દેખાય છે, મોરને જોતા અરીસો નથી દેખાતો અને અરીસો દેખતા મોર નથી દેખાતો, અરીસો દેખાય છે, દર્પણને જોતા દર્પણમાં દર્પણને જોતા દર્પણ જ દેખાય છે, કા તો દર્પણ છે, એને જોવાનું દર્પણ જોવા ઉપર એનું લક્ષ્ય છે તો એને એમ લાગે છે કે નહીં આમાં બ્રહ્મ છે, આ તો અરીસો જ છે, ભલે એની અંદર મોરનું ચિત્ર બેઠું છે પણ છે વસ્તુ તો અરીસો છે, વસ્તુને જોવા ઉપર એનું લક્ષ્ય હોવું જોઈએ, એકલા મોરને જોવે તો અરીસો નહીં દેખાય, એને જો હાલતો ચાલતો મોર એમ લાગે, હાલે છે મોર, અરીસામાં મોર હાલતો દેખાય, એકલા મોરને જોવે તો અરીસો નહીં દેખાય ને અરીસાને દેખે તો મોર, શેને જોવું છે તારે એના ઉપર આધાર છે, જોવા જોવામાં ફેર છે, માં જ્ઞાન ને જો, જ્ઞાનમાં જ્ઞાન વસ્તુ ને જો, જ્ઞાનમાં જ્ઞાન વસ્તુ ને જોવાની છે. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે એનું લક્ષ્ય કરવાની જરૂર નથી. છેદ નહીં ને, ખરેખર તો ત્યાં મોર છેદ નહીં ને. મોર ત્યાં હોય તો અરીસાનો શું થાય? મોર નું પ્રતિબિંબ છે, પણ એને તું સાચો મોર માનીશ તો શું થશે? મોર ના પ્રતિબિંબ ને સાચું માનીશ? મોર નું પ્રતિબિંબ છે એ અરીસાની પર્યાય છે, એ અરીસો છે. અરીસાની પર્યાય અરીસો છે કે અરીસાની પર્યાય મોર છે? અરીસાની પર્યાય મોર નથી થઈ, અરીસાની પર્યાય કઈ મોર ની પર્યાય થઈ છે. મોર તો બાર બીજે છે, પ્રતિબિંબ પણ અરીસાની પ્રસિદ્ધિ કરે છે. એમ જોવાનો દ્રષ્ટિકોણ અપનાવો. મંદિર તો છૂટે છે, શરીર મંદિરમાં જે શાશ્વત દીપક ચૈતન્ય છે એમાં શરીર મંદિર અશાશ્વત છે, નાશવંત છે, અસ્થિર છે, તે તો છૂટે છે. શરીર મંદિર મંદિર તો છૂટે છે, એ માળખું વિખાઈ જાય છે, મંદિરનું માળખું વિખાઈ જાય છે, પણ શાશ્વત રત્નદીપક જેવોને તેવો રહે છે. એને રત્નદીપકનું રૂપમાં આપે છે. એનો જે ઘીનો દીવો હોય, તેલનો દીવો હોય, એ તો નાનો મોટો થાય, વધારે થાય, આ તો એનો પ્રકાશ પણ સ્થિર છે. રત્ન સ્થિર છે અને એનો પ્રકાશ પણ સ્થિર પ્રકાશ છે. મંદિર શરીર તો છૂટે છે, પણ શાશ્વત રત્ન દીપક જેવો ને તેવો રહે છે, એમાં કઈ ફેર પડતો નથી. આત્મા એવો ને એવો રહેશે, શરીરની રાખ થશે એમ કે છે. એ પણ રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત એમાં રેત રખડે છે, એવી જ રીતે રાખ થઈને રખડશે. એમાં ક્યાંય આત્મા નથી, ચેતન પણ નથી ક્યાંક. એની એમાં તને એક માયા લાગી છે, ભ્રમ થયો છે, કાયાની માયા, એ દુઃખદાયક છે. એ પરિણામ તને દુઃખદાયક છે, એનાથી સુખ થવાનો નથી. પણ શાશ્વત શરીર તો છૂટશે, પણ શાશ્વત રત્નદીપક જેવો ને તેવો રહે છે. વ્યવહારમાં તમે અનેક સ્વાંગ નટની જેમ ધરો છો, નટ તો જેવો ને તેવો રહે છે. ઘડીકમાં તમે એમ કહો છો હું તો વેપારી છો, મારી ઘરમાં આવીને તમે એમ કહો છો હું તો વડીલ છો, ફલાણો છો, પુત્ર છો, પિતા છો, આમ છો, આમ છો. જેની સાથે જેવો સંબંધ તમે રાખો છો એવો નટની જેમ સ્વાંગ ધરીને એવો અભિનય કરવામાં આવે છે. નટની સાથે નટ અભિનય કરે છે જુદા જુદા પાત્રોમાં, એમ આ પણ જુદા જુદા ક્ષેત્રમાં જુદો જુદો અભિનય કરે છે. પણ નટ તો જેવો ને તેવો રહે છે. એમ અંદરમાં તમે હું તો એક આત્મા છું, આ બધા ખેલમાંનો કઈ અર્થ નથી, નિરર્થક છે. ખેલ ખેલ છે ને હું તો જે છું તે છું, એમ પોતાની વાસ્તવિકતાને અંદરમાં વળગી રહે, વાસ્તવિક સ્વરૂપને વળગી રહે, તો પોતે તો જેવો છે તેવો રહે છે. તેવી રીતે બધા સ્પષ્ટ ભાવ કર્મનો છે, કર્મથી બંધાયેલો અને કર્મથી સ્પર્શાયેલો પ્રસંગ કર્મ પ્રસંગ છે. જગતમાં પોતાના પરિપૂર્ણ નિર્મળ શુદ્ધાત્મ સ્વરૂપથી બીજું કાંઈ પણ, એનાથી બીજી જાતનું કાંઈ પણ છે તે બધો કર્મ પ્રસંગ છે, આત્મા નથી. કે એ કર્મ પ્રસંગ છે એમ જાણીને એનાથી પોતાની જુદાઈ જાણવી જોઈએ. કર્મ તે ધર્મ નથી ને ધર્મ તે કર્મ નથી. ખરેખર કર્મ નો પ્રસંગ તે ધર્મ નો પ્રસંગ નથી ને ધર્મ નો પ્રસંગ તે કર્મ નો પ્રસંગ નથી. માટે કર્મ ને ધર્મ ને જુદા જુદા પાડી દેવા જોઈએ, જુદા પાડી દેવા જોઈએ. આ તો કર્મ પ્રસંગ માં ધર્મ માને, શુભ કાર્ય નો પ્રસંગ હોય તો પછી આ અમારો ધર્મ નો પ્રસંગ છે કે નહીં, એ કર્મ નો પ્રસંગ છે. ધર્મ નો પ્રસંગ નથી, સ્વાધ્યાય કર્મ પ્રસંગ છે. ઉદય છે કે બીજું કઈ છે? સ્વાધ્યાય લીએ, સ્વાધ્યાય કરે, દીક્ષા લીએ, છે ધર્મ પ્રસંગ કે કર્મ પ્રસંગ છે? એ પણ કર્મ પ્રસંગ છે. આમ એટલે એમ કહ્યું કે આત્મા મનુષ્ય નથી, ગૃહસ્થી નથી, ત્યાગી નથી, મુનિ નથી. એક વેશ આત્માને મેં તો ત્યાં સુધી લીધું છે વચના કે મુનિ એ નથી ને સિદ્ધપણા નો વેશ પણ આત્માને નથી, ત્યાં સુધી લઈ લીધું છે. એક પર્યાય વેશ આત્માને નથી, નાયક તો નાયક જ છે, કોઈ પર્યાય વેશ આત્માને નથી. ત્રિકાળ એક રૂપ રહેનારો પોતાનું મૂળ સ્વરૂપ રહે એવું તું શ્રદ્ધાન કર, એવું તું જ્ઞાન કર, અને એવું જ આચરણ કર. એ સિવાય બીજું બધું કરવા જઈશ તો કર્મ પ્રસંગમાં આવી જઈશ, પછી ક્યાંય ધર્મ નો પ્રસંગ રહેતો નથી. એવી રીતે બધવા સ્પષ્ટ ભાવ કર્મનો છે. આત્મા તો અબદ્ધ સ્પષ્ટ છે, અબદ્ધ ને અસ્પષ્ટ છે. એ કર્મથી બંધાયેલો નથી ને રાગથી સ્પર્શાયેલો નથી, મૂળ સ્વરૂપ રહેતો. એ બધો કર્મભાવ છે તે પણ જીવ દ્રવ્ય. કમલપત્ર ની માફક કર્મ નથી, ન બંધાય ને ન સ્પર્શાય. આવી બધી ઉપમાઓ જગતમાં મળે છે કે અનાદિનો સંસારમાં રહ્યો માટે સંસારી ખરો કે નહીં, કે 24 કલાક કમલપત્ર પાણીમાં રહ્યું માટે ભીનું થયું કે નહીં, કે નહીં એને પાણી ગયો કોરેકોરું છે, એવી એની ઉપર ઝીણી એવી રૂમાટી હોય છે એને પાણી ન અડે. પાણીનું એક ટીપું નાખો તો એ જુદું દેખાય, પાંદડું જુદું દેખાય. એ બહુ છે જ્યાં ભગવાન મહાવીર પાવાપુરી જળ સરોવરમાં ખૂબ છે, કમળ ખૂબ છે, કમળનું સરોવર છે. એના કેટલાક પાંદડા ઉપર પાણી હોય છે ને જ્યાં મોતી સૂર્યના કિરણો એના ઉપર પડે તો મોતી ચમકતા હોય એવું લાગે, ગોળ બિંદુ પીડ્યા હોય, પાણી છૂટું પડ્યું હોય ગોળ જેમ પારો છૂટો પડ્યો હોય, પાંદડું જુદું હોય એને કઈ પાણીથી લેપાતું એમ. મૂળ ચૈતન્ય દ્રવ્ય એ કોઈથી લેપાય નહીં એવો એનો સ્વભાવ છે. એ કર્મથી પણ લેપાય નહીં ને રાગથી પણ લેપાય નહીં, પોતાના ચૈતન્ય સ્વરૂપે એમને એમ સદાય રહે એવું એણે કદી લક્ષમાં લીધું નથી, એવો એણે પોતાનો સ્વરૂપનો વિશ્વાસ કર્યો નથી. પછી આચરણ તો થાય ક્યાંથી? જેનો વિશ્વાસ નથી કર્યો, જેનું જ્ઞાન નથી કર્યું, એનું આચરણ કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. તે પણ જીવદ્રવ્ય કમલપત્રની માફક કર્મથી ન બંધાય અને કર્મથી ન સ્પર્શાય. 14મી ગાથાના બોલ લીધા છે, 14મી ગાથાના અબદ્ધ સ્પષ્ટના બોલ છે ને, એમાં બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, લેપાયેલો નથી. જેવી રીતે માટી અન્ય અન્ય ભાવ આકાર ધારણ કરવા છતાં એક છે અનન્ય, તેવી રીતે એક જીવ દ્રવ્ય અન્ય અન્ય પર્યાય ધરવા છતાં એક છે. મનુષ્યની પર્યાય ધરે, નારકી ની પર્યાય ધરે, તિરિંચ ની પર્યાય ધરે, એ માટી માંથી અનેક વાસણ કરે તો પણ માટી તો માટી છે, સર્વ અવસ્થામાં માટી તો માટી છે. બાંધે છે એની મર્યાદા ક્યાં સુધી? એના મૂળ દ્રવ્યમાં બાંધે છે?
નહીં.
ક્યાં બાંધે છે?
સ્વરૂપમાં નહીં.
હવે દ્રવ્ય કર્મ બાંધે છે એ પ્રશ્ન તો તમે નથી કરતા, એટલું સારું છે. પણ ભાવ કર્મ તો આત્મા કરે છે કે નહીં? બાંધે છે એટલે કરે છે કે નહીં, એમ લેવું છે. ભાવ કર્મ જ્યાં કરે છે ત્યાં કર્મ પ્રસંગ છે, તે આત્માનું સ્વરૂપ નથી એમ આત્મા એ જાણવું
જોઈએ,
તો એનું કર્તવ્ય ન રહે એને. નહીતર તો દયાનો ભાવ કર્યો તો એને શુભ કર્મ, એ શુભ કર્મ થયું ને, દયાનો ભાવમાં દયા ભાવ તે શુભ કર્મ થયું ને. હવે એને જો આત્માનું સ્વરૂપ નથી એમ ન જાણે તો એને છૂટે, પણ એને આત્માનું સ્વરૂપ જાણે તો, મારું કર્તવ્ય જાણે તો, હું કરવા લાયક છે એમ જાણે તો કીધી છોડે, એને છોડવાનો પ્રસંગ રહેતો
વધે.
કોઈ શુભાશુભ ભાવ એ જીવનું સ્વભાવ અને જીવનું સ્વરૂપ નથી. ભલે છે પર્યાય ભાવ આત્મામાં, આત્માની પર્યાયમાં, પણ એ સ્વભાવભૂત છે કે વિભાવભૂત છે એ તો તત્વ દ્રષ્ટિથી એને પોતે નક્કી કરવું. હા, એ આત્માની પર્યાયમાં રોગ થયો, શરીરને સોજો ચડ્યો. શરીર છે શરીરની અવસ્થાને માટે રાખો એમ કરીને કોઈ રાખે છે? ગુમડું થયું શરીરની અવસ્થા છે ને, પણ ભાવ કર્મ નો માલિક ભાવ કર્મ. પૂતગળ અધ્યાત્મ દ્રષ્ટિથી કહેવામાં વાંધો નથી, પણ દ્રવ્યાનુયોગથી એને ન લેવો. પૂતગળ જે છ દ્રવ્યમાં, જીવ દ્રવ્ય, પૂતગળ દ્રવ્ય, ધર્માસ્તી, એમ દ્રવ્યાનુયોગથી એને ન લેવો. અધ્યાત્મ દ્રષ્ટિએ લેવામાં વાંધો નહીં. કેટલાક ભૂલ શું કરે છે કે અધ્યાત્મની વાત અધ્યાત્મની મર્યાદામાં નહીં સમજતા, દ્રવ્યાનું યોગની મર્યાદામાં લઈ જાય છે. પછી એને પૂતગળ જ જાણો, એ તો પૂતગળ જ છે. તો એ પૂતગળ જો જાણશે તો એને પોતાનો દોષ મટાડવા લાયક છે એવો બોધ એને પાછો છૂટી જશે. જેમ કે ઝાડને રોગ થયો તો ઝાડ મટાડે, મારે શું, મારે ક્યાં એની તકલીફ છે? એમ પૂતગળનો રોગ પૂતગળમાં થયો, મારે શું, એમ કરીને એ દ્રવ્યાનું યોગમાં લઈ જાય તો પોતાનો દોષ પોતાને મટાડવાની વાત નહીં રહે. માટે થાય છે જીવની અવસ્થામાં, પણ જળને આશરે જળ સદૃશ પરિણામ થયા માટે એને જળ કહેવામાં આવે છે. અને જળ કહેવામાં અધ્યાત્મ દ્રષ્ટિ એ છે કે આત્મામાં આત્મદ્રષ્ટિ કહેતા. જેમ કોઈ છોકરાને એમ કે તું અમારા ઘરનો નહીં, અમારા બા તું નીકળી જા ઘરમાંથી, તું અમારો દીકરો નહીં એમ કહી દે, પણ જે છે એ છે એમ, ત્યાં જે છે એ ઉગ્રતા લાવવાની દ્રષ્ટિકોણ છે. વસ્તુ સ્થિતિમાં ભૂલ થવી જોઈએ, વચન વ્યવહારનો દોષ નથી, પણ જ્ઞાનમાં દોષ થવો જોઈએ. ભાવ કર્મ જીવની અવસ્થામાં થાય છે, અવસ્થા એટલે પર્યાયમાં થાય છે. એ જીવ ભાવ, જીવનો ભાવ છે. દ્રવ્યાનો યોગથી જીવનો ભાવ છે, અધ્યાત્મથી એને એમ કહી કે પૂતગળનો પર્યાય છે, પૂતગળનો ભાવ છે એમ કહેવાય, પણ દ્રવ્યાનો યોગથી તો એ જીવનો ભાવ છે. સંગ અને અસંગનો, મિથ્યા દર્શન, અજ્ઞાન અને અચારિત્ર, ત્યાગ ભાવ, તે સંગ અને અસંગ બે પ્રકારે છે. અસંગ છે તે જીવની, તે પૂતગળની પ્રકૃતિના ભાવ છે, અને સંગ છે તે જીવની પ્રકૃતિના ભાવ છે. જીવને જેને એમ સમજાય પ્રમાણિકપણે કે જીવ પોતે દોષ કરે છે અને તેથી પોતે મટાડવા લાયક છે, એવો જે અશુદ્ધ નિશ્ચયનો વિષય, નિશ્ચયથી જીવની પર્યાયમાં દોષ છે એવો અશુદ્ધ નિશ્ચયનો વિષય જે સમજી શકે તે જ શુદ્ધ નિશ્ચયના વિષયને સમજી શકે.
જો અશુદ્ધ નિશ્ચય એના વિષયને યથાર્થપણે ન સમજે, તે શુદ્ધ નિશ્ચયથી આ દોષ મારો નથી એમ નહીં સમજી શકે. આ વાત, જેને એકડો આવડે એને બીજું ગણિત આવડે, પણ એકડામાં ભૂલ હોય એને પછી બગડો આવડવાનો પ્રશ્ન રહેતો
નથી.
આ 50 થી 60 નો વિષય છે. એટલે જ્યાં જીવ દોષને ઉદ્ગળ પરિણામ કયા હોય, જીવ એનો કરતા હરતા નથી એમ કહ્યું હોય, ત્યાં જ્ઞાતા દ્રષ્ટા પૂર્ણ અને સ્વભાવને મુખ્ય કરીને કહેવામાં આવે છે એમ જાણવું. જ્ઞાનની પર્યાયમાં સ્વપર જણાવવું તે એનો સ્વભાવ ધર્મ છે. સ્વપરનું જાણવું થવું એ એનો સ્વભાવ ધર્મ છે. પરને અવલંબે છે ત્યાં એને ભાવ કર્મ ઊભું થાય છે. પરને અવલંબે છે ત્યાં, અથવા પરની સન્મુખ થાય છે અને સ્વની સન્મુખતા છોડે છે ત્યાં એને ભાવ કર્મ થાય છે, આંશિકપણે કે પૂર્ણપણે. પર સન્મુખ થાય તે એનો વિભાવ છે. જ્ઞાનનો વિભાવ શું અને સ્વભાવ શું, કે પરનું અવલંબન લેવું તે વિભાવ જ્ઞાનમાં, પરની સન્મુખ થવું તે જ્ઞાનનો વિભાવ. પણ પરનું જણાવવું થાય એ જ્ઞાનનો વિભાવ ને એ જ્ઞાનનો સ્વભાવ.
બરોબર.
કેમ કે સ્વમાં રહીને પણ પરનું જાણવું તો થાય છે, સ્વને અવલંબતા પણ પરગણાય છે.
બરોબર.
પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય ત્યારે એને કોઈ પરનું પર નથી, આમાં સ્વમાં પર નથી એવું જ્ઞાન થઈ જાય છે. સ્વપરની ભિન્નતાનું જ્ઞાન સ્વાનુભવમાં થાય છે. એ પહેલા તો એને ધારણા જ્ઞાન હતું, સ્વ અને પર જુદા જુદા છે, પણ અનુભવ થયો ત્યારે ખબર પડી કે આ તો મારા સ્વરૂપમાં એકાકારપણે હું જ્યારે હતો ત્યારે કોઈ પરનો અનુભવ ન થયો, કેમ કે ત્યાં કોઈ પરની હયાતી પણ નહોતી. મારા સ્વરૂપ અસ્તિત્વમાં એકલી મારી હયાતી ને એકલું મારું અસ્તિત્વ મને અનુભવાયું, એમ એને પરથી ભિન્ન પણ જાય. તો પરનું જ્ઞાન થયું તે કાંઈ વિભાવ નથી, પણ પરનું અવલંબન થવું, પરની સન્મુખ થવું તે જ્ઞાનનો વિભાવ છે અથવા દોષ છે. એને ભાવ કર્મ કહેવામાં આવે. વિભાવ છે તે ભાવ કર્મ છે, તેનાથી નવા કર્મ બંધાય, સ્વભાવથી નવા કર્મ બંધાય નહીં.
જય હો પરમ કૃપા શ્રી કાશુદેવ, જય હો જય હો.